నిత్యం జాయంతి యోగిన కామద మోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం మధురాంగయో మంగళం సుఖమోని మంగళం కుల్కొండారియో విజయేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వానుభూత్యా చకాస్తే జీవస్వాయ భవాయ సర్వభావ.
समयसार भगवान कुमकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका एनो आपने स्वाध्याय करी रह्या छीए. एमां कर्ता कर्म अधिकार चाले छे. कर्ता कर्म अधिकार नी गाथा 98 अने 99 आपने करी छे. एक अठवाडियु वचमां गयुं एटले थोड़ुक अनुसंधान मेळवा माटे આપણે ગાથા 98 અને 99નું પુનરાવર્તન કરીએ અને પછી આગળ ગાથા 100મી લઈશું. છેલ્લો સ્વાધ્યાય આપણે કર્યો ત્યારે ગાથા 98 અને 99 બંને એક સાથે આપણે લીધી હતી. ગાથા સહેલી છે પણ ફરી પાછું યાદ કરાવવા માટે આપણે એ કરીએ છીએ. 98મી ગાથાની અંદર જે વાત આવી એ રીતે આવી કે કર્તા કર્મ અધિકારમાં કર્તાપણાનો જે ભાવ છે એ અજ્ઞાન અવસ્થામાં જીવને હોય છે. એટલે એમાં એમ કહેવામાં આવ્યું કે વ્યવહારી જીવો એમ માને છે કે આ બધું જગતમાં જે પદાર્થો છે એ ઘટપટ રથ આદિ એટલે ઘડો છે કે પટ એટલે વસ્ત્ર છે કે રથ છે એ બધા પદાર્થો છે એનો કરતા જીવ છે એમ વ્યવહારથી લોકો માને છે. આ જે કોઈ પદાર્થો છે બાહ્યમાં એ બધા હું કરું છું એવી માન્યતા જીવને અજ્ઞાનપણે છે. એટલે એને એમ કહ્યું કે વ્યવહારથી આ રીતે લોકો માને છે અજ્ઞાન અવસ્થામાં કે હું આ બધા પદાર્થોનો કરવાવાળો છું, એમાં હું ફેરફાર કરી શકું છું, એમ એ માન્યતા છે. એટલે ગાથાના અર્થમાં વાત એવી રીતે લેવામાં આવી 98મી ગાથાના અર્થમાં કે વ્યવહારથી એટલે વ્યવહારી લોકો માને છે. શું માને છે? કે જગતમાં આત્મા આ બધા પદાર્થો ઘડો કપડું રથ ઇત્યાદિ વસ્તુઓ એનો અને ઇન્દ્રિયોનું એ ઇન્દ્રિયો દ્વારા જે કંઈ થાય છે એનો એ બધાનો અનેક પ્રકારનો અને ક્રોધાદિ દ્રવ્ય કર્મને એટલે કે ક્રોધના જે ભાવ કરે છે એને કારણે જે દ્રવ્ય કર્મ થાય છે એ અને શરીર એનો કર્મ એનો કરતા છે. આવી માન્યતા કોની છે? આવી માન્યતા વ્યવહારીની છે. એટલે કે બીજી રીતે કહીએ તો વ્યવહારથી જીવ એમ માને છે. આ માને છે એટલે એમ છે એમ નહીં. આમ માન્યતા અજ્ઞાનવશ વ્યવહારી જીવોની છે. હવે એનો થોડોક ફરીથી વિસ્તાર કરીએ. ગઈ વખતે આપણે કર્યો હતો ટીકામાં એ વાત લીધી છે કે પોતાના ઈચ્છારૂપ વિકલ્પો ઈચ્છા શું કરે કે ઘડો બનાવવો છે એ ઈચ્છા કરી એટલે એ ઈચ્છામાં વિકલ્પ છે. ઘડો બનાવવાનો વિકલ્પ છે અને ઘડો બનાવવાનો વિકલ્પ છે તો એની સાથેનો એવો જ ભાવ છે. એ ભાવ કેવો કહેવાય? એ ભાવ અશુદ્ધ કહેવાય. એ ભાવ અશુદ્ધ કહેવાય એટલે અશુદ્ધ ભાવ છે. વિકલ્પમાં ઘડો બનાવવો છે તો એવો એ વિકલ્પ અને પછી જેવો વિકલ્પ છે એ પ્રમાણે એ હાથની ક્રિયા કરે છે. એટલે અહીંયા એમ લેવામાં આવ્યું કે એક તો પોતાની ઈચ્છારૂપ વિકલ્પ છે અને એની સાથે એ પ્રકારની શરીરની ક્રિયાનો વેપાર એટલે હસ્તાદિની ક્રિયારૂપ વેપાર હાથને એ રીતે હલાવવા. હસ્તાદિકનો વેપાર એટલે હાથને એ રીતે હલાવવા. એવા એ વેપાર અને એવી ઈચ્છા વડે આ આત્મા એ ઘટ આદિ એટલે જેને બનાવવાની ઈચ્છા કરે છે એનો એટલે એ બધા પરદ્રવ્ય સ્વરૂપ બાહ્ય કર્મનો એ કરતા દેખાય છે. કોને દેખાય છે? એ વ્યવહારીને, વ્યવહારી જીવોને. એ એમ એ ઘડો બનાવવા વાળો, ઘડો કરનારો આ આત્મા છે એમ એને પ્રતિભાસે છે, એમ દેખાય છે. તેથી તેવી રીતે આત્મા ક્રોધાદિ પરદ્રવ્ય સ્વરૂપ સમસ્ત અંતરંગ કર્મને પણ, અંતરંગ કર્મ એટલે એના જે ભાવ છે તે, એના ભાવ છે એ અંતરંગ કર્મ છે. ક્રોધનો ભાવ કર્યો ને એટલે એને લીધે થઈને જે બંધ પડે એ એ ભાવ બંધ હોય, અને એના નિમિત્તે જે જડ કર્મ બંધાય એ દ્રવ્ય કર્મ કહેવાય. એટલે બંને પ્રકારના કર્મ, ભાવ કર્મ અને દ્રવ્ય કર્મ, એ બંને નો એ કરતા છે એમ એ વ્યવહારી જીવને લાગે છે. એમ લાગવાનું કારણ શું છે? કે એને તફાવત ખબર નથી, પોતે કોણ છે અને આ બધું શું છે, પર છે એ કોણ છે, કેવું છે, પોતાથી કઈ રીતે જુદું છે, એ ખ્યાલ નહીં હોવાથી, એનો તફાવત ખબર નહીં હોવાથી એ પરને અને સ્વને જુદા માનવા જોઈએ એમ માનતો નથી. એટલે એને એવું લાગે છે કે આ બધા કાર્યો જીવ કરે છે, પોતે કરે છે. એટલે બંને કર્મ લેવામાં આવ્યા, ભાવ કર્મ અને દ્રવ્ય કર્મ. ખરેખર જોવા જઈએ તો દ્રવ્ય કર્મનો તો બિલકુલ કરતા છે જ નહીં, પર દ્રવ્યનો તો બિલકુલ કોઈ રીતે કરતા છે જ નહીં. પણ એને ભાવ થાય છે તો એક અપેક્ષાએ આપણને એમ લાગે કે ભાવ તો એના છે ને, જીવના છે ને, એટલે ભાવ કર્મનો તો કરતા થાય ને. પણ નિશ્ચયથી જોઈએ તો એ ભાવ કર્મનો પણ કરતા નથી. ભાવ કર્મનો કરતા કેમ નથી? તો કે જે ભાવ થાય છે એ પરના લક્ષ્ય થતા ભાવ છે, એ ભાવ વિકારી ભાવ છે, એ ભાવ એ સમય પૂરતા છે, એટલે ક્ષણિક છે, એ કાયમ ટકીને રહેતા નથી, એ ભાવ એક સરખા થતા નથી. રાગનો ભાવ થાય કે દ્વેષનો ભાવ થાય, શુભાશુભ કોઈ પણ ભાવ થાય તો એ ભાવ એક સરખો નહીં થાય. તમે એક સરખો રાગ નથી કરી શકતા, એક સરખો જ રાગ 15 મિનિટ સુધી કરીને બતાવો નહીં થાય, એમાં વધઘટ થઈ જાય, પહેલા ઓછો હોય પછી વધારે થાય પછી ઓછો થાય એમ થાય. દ્વેષ કરો, ક્રોધ કરો તો પણ એક સરખો ક્રોધ પણ થઈ નથી શકતો. એ ક્ષણિક ભાવનું એવું જ હોય, એ પરના લક્ષ્ય થતા વિભાવ ભાવ ક્યારેય એક સરખા ન થાય. પણ સ્વના લક્ષ્ય થતો સ્વભાવ જે છે અને સ્વભાવનો ભાવ એ એક સરખો રહે, એક સરખો કાયમ રહે. એક વખત કેવળ જ્ઞાન થાય, સર્વજ્ઞ થાય, પછી પોતાના સ્વરૂપના સ્વભાવ ભાવે રહે તો પછી એમાં કોઈ વધઘટ નથી થતી, એક સરખો જ રહે. એટલે એમાં આનંદ જે આવે એ એક સરખો જ હોય, ઓછો થાય નહીં, એક સરખો જ આવ્યા કરે. અને તૂટક તૂટક પણ નહીં, તૂટે અંદરથી, વચમાં થોડોક વખત આવે પાછો જાય એવું પણ ન થાય. એમાં આનંદમાં એમ નહીં કે થોડી વાર આવ્યો ને પછી ઓછો આવ્યો, અથવા તો બંધ થઈ ગયો ને પછી પાછો આનંદ આવે, સુખની પ્રાપ્તિ પછી ફરીથી થાય એમ પણ ન થાય. એટલે એને અવ્યાબાધ કહીએ, બાધા વગર, અવ્યાબાધ સુખનો અનુભવ એને એક સરખો થયા કરે. અને એક એક વખત શરૂ થાય પછી અનંતકાળ સુધી એવી જ દશા રહે, કેમ કે એને પછી ક્યાંય કોઈ રીતે ડિસ્ટર્બ થવાનું રહેતું જ નથી, કોઈ એને ચલિત કરી શકે એવું તો બનતું જ નથી, પોતાના સ્વરૂપમાં સ્થિરતા થઈ ગઈ. એટલે તીર્થંકર ભગવાનને, કેવળી ભગવાનને એક વખત કેવળ જ્ઞાન થાય એટલે સર્વને જાણે, કેવળ જ્ઞાન જ્ઞાનની અપેક્ષાએ આપણે લઈએ, પણ એ સિવાય કેવળ જ્ઞાન થાય ત્યારે પછી બધા જ ગુણોનું પરિણમન શુદ્ધ પૂર્ણપણે એનો અનુભવ, એની પર્યાયનો અનુભવ થાય. અનંત ગુણોનું એક સમયની અંદર દરેક ગુણનું પરિણમન, એટલે અનંત ગુણ તો અનંત ગુણનું પરિણમન, એટલે અનંત પર્યાય થઈ એ બધી એક જ સમયમાં એક સાથે એને અનુભવાય, એમાં આનંદનો અનુભવ થાય, જ્ઞાનનો, શાંતિનો અનુભવ થાય, અને એ અનુભવ એક સરખો જ રહે. પણ રાગ તમે કરો ને રાગનો કે દ્વેષ કરો ક્રોધ કરો તો એ વખતે તમને તમારી જે દશા થાય છે તમને જે અનુભવમાં આવે છે એ એક સરખું રહેતું નથી. બીજી વાત કે સિદ્ધને એવું રાગ કે દ્વેષ ક્રોધ કે માન કે માયા કે લોભના ભાવ થતા પણ નથી. એટલે જો એ જીવના હોય તો પછી સિદ્ધને પણ થવા જોઈએ. સિદ્ધને નથી થતા એનો અર્થ એ છે કે જીવના નથી. એટલે કે જીવમાં આત્મામાં એવા કોઈ ગુણ નથી કે જેને કારણે એવા ભાવ થાય. આત્મામાં ખરેખર ક્રોધ થાય, માન થાય, લોભ થાય કે બીજા નો કસાયો આપણે જે કહીએ પુરુષ વેદ, સ્ત્રી વેદ, ભય, જુગુપ્સા, સતિ, એ બધા જે ભાવ, એ બધા ભાવ થાય એવા કંઈ અંદર ગુણ નથી. એક પણ એવો ગુણ નથી કે એ આવા ભાવ કરાવે. તો એવા ભાવ તો થાય છે, થાય તો છે ને, અને એવા થાય છે એટલે તો પછી આશરો થાય ને કર્મબંધ થાય, અને એવું થાય છે એટલે ચાર ગતિમાં રખડવાનું થાય. એટલે વાસ્તવિકતા તો આપણને ચોખ્ખી ચોખ્ખી એમ જ દેખાય છે કે ભાઈ કર્મ બંધાય છે તો એવા મારા ખરાબ ભાવ થાય છે એટલે તો થાય છે. શુભ ભાવ થાય છે તો પુણ્યનો બંધ પડે, અશુભ ભાવ થાય તો પાપનો બંધ પડે, અને એને લીધે થઈ અને પછી ભાવ કરવો પડે. એ ભાવ કરીને ફરી પાછા એ કર્મના ઉદય આવે એટલે ફરી પાછા એની સાથે જોડાઈને પાછા શુભ કે અશુભ ભાવ કરીએ અને ફરી પાછા નવા કર્મ બંધાય. એમને એમ ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, આ તો થઈ રહ્યું છે. અને છતાં પાછા આપણે એમ કહીએ કે એ ભાવ જે છે એ જીવના નહીં, એમ કેમ? તો એમ એટલા માટે કે ભાવ થાય છે પણ જીવમાં એવો ગુણ છે માટે થાય છે એમ બિલકુલ નથી. એ થવામાં એ વખતે જીવ પોતાના પુરુષાર્થમાં નબળો પડે છે. પુરુષાર્થની એની નબળાઈ છે. પુરુષાર્થની નબળાઈ હોય અથવા તો એને જ્ઞાન જ નથી પોતાના આત્માનું, એ ખબર જ નથી, એટલે આત્મા તરફ એની દ્રષ્ટિ થઈ જ નથી, એટલે પછી શુદ્ધ ભાવ તો થાય જ નહીં, શક્ય જ નથી. એટલે વિભાવ ભાવ આવા જ ભાવ કરે, શુભ અને અશુભ ભાવ કરે. સમ્યક દર્શન થયું છે અને શુદ્ધ ભાવને જાણ્યો છે, પોતાના સ્વરૂપને જાણ્યું છે, એને શું થાય કે એ કંઈ આખો વખત પોતે પોતાના સ્વભાવ ભાવમાં નથી રહેતો, એટલે પછી બારમાં આવે એટલે વધારે શુભ ભાવ થાય અને ક્યારેક કોઈક વખત અશુભ ભાવ થાય. એટલે એને પુરુષાર્થની નબળાઈ છે. અને જેને જ્ઞાન જ નથી એને તો પછી શુદ્ધ ભાવ ક્યાંથી થાય? એને તો શુદ્ધ ભાવને ક્યારેય અનુભવ્યો જ નથી. એટલે બંનેને આ રીતે એ શુભ કે અશુભ ભાવ થયા કરે પણ શુદ્ધ ભાવ નથી થતા. જ્ઞાનીને ક્યારેક શુદ્ધ ભાવ હોય છે તો એ વખતે એને એવા ભાવ કર્મ બંધાતા નથી. જેટલો સમય એ શુદ્ધ ભાવમાં છે એટલો સમય એને નેજરા થયા કરે, સંવરની દશા વર્તે, નવા કર્મ બંધાય નહીં. પણ મોટાભાગે શું થાય? મોટાભાગે તો શુભ કે અશુભ ભાવમાં હોય. હવે જ્ઞાનીની ઊંચી દશા થતી જાય એટલે વધારે ને વધારે પુરુષાર્થ કરીને વારંવાર પોતાના સ્વરૂપમાં જાય અને વારંવાર જાય અને દરેક વખતે વધારે સમય સુધી ત્યાં રોકાઈ રહે એવું કરે ત્યારે પછી એને બારમાં આવવાનું ઓછું થાય એટલે ભાવ બંધ ઓછા થાય, શુભાશુભ ભાવ ઓછા થતા જાય. પછી એથી પણ આગળ વધે સાતમા ગુણ સ્થાને, એટલે આપણે જેને કહીએ કે શ્રેણી ચડે. શ્રેણી ચડે એટલે શું કરે કે એ સ્થિરતા કરે. જે શુદ્ધ ભાવમાં પોતે હતો એમાં પછી એ પહેલા એક અનુભવ કરતો હતો, ક્ષણિક અનુભવ હતો, પછી વધારે થયો, સમય વધતો જ ગયો એટલે એને આપણે લીનતા કહી, અને પછી એમાં જો સ્થિરતા કરે એમાં જ રહી જાય તો શ્રેણી ચડે છે એમ કહેવાય. એટલે શ્રેણી ચડે છે એ બહુ સમય લાગે છે એવું નથી. અંતર્મુહૂર્તમાં એટલે 48 મિનિટ કરતાં ઓછા સમયની અંદર એ સાતમા ગુણસ્થાનથી આગળ વધી અને દસમા ગુણસ્થાને, અને પછી દસમા ગુણસ્થાનથી બે રીતે થાય, કાં તો એ 11મે જાય અથવા તો 12મે ગુણસ્થાને જાય. એટલે ક્ષપક શ્રેણી ચડીને જાય છે એટલે કર્મોનો ક્ષય થાય છે, ઘાટી કર્મોનો ક્ષય થાય છે. એમ જો એ ક્ષપક શ્રેણી ચડે છે તો એ 12મે ગુણસ્થાને જાય છે, અને ઉપસમ શ્રેણી ચડે છે. ઉપસમ શ્રેણી ચડે છે એટલે કર્મોનો ક્ષય નથી થતો પણ કર્મો ફળ આપવાની સ્થિતિમાં રહેતા નથી, એ ઉપસમ થયો તો પછી એ 11મા ગુણસ્થાને જાય છે. એટલે હવે 11મા ગુણસ્થાને ગયો છે એ તો પછી પાછો પડવાનો જ છે, પાછો પડી અને 7મા ગુણસ્થાન સુધી આવી જાય અને ફરી પાછો પ્રયત્ન કરે, ફરીથી શ્રેણી ચડે અને બીજી વખત શ્રેણી ચડે ને કદાચ એ બારમા ગુણસાને પણ જાય, જો ક્ષપક શ્રેણી ચડે તો વધારે ઉગ્ર પુરુષાર્થ કરતો, અને એવું ન કરી શકે તો સાતમે છઠ્ઠે, સાતમે છઠ્ઠે થાય, અને જો આયુષ પૂરું થઈ જાય તો પછી બીજા ભાવની અંદર પછી ચોથેથી શરૂ કરવાનું થાય. કેમ કે સાતમું છઠ્ઠું ગુણસ્થાન છે તો મુનિનું છે. એક વખત એ અહીંથી એ મુનિ હતો અને અહીંયાથી એનું અવસાન થયું તો ત્યાર પછીથી જે ગતિમાં જાય, મોટે ભાગે દેવની ગતિમાં જાય, સાતમા ગુણસ્થાનની દશામાં હોય એ દેવની ગતિમાં જાય, તો ત્યાં દેવલોકમાં જાય ત્યાં તો પછી ચારિત્રનો પુરુષાર્થ પણ નથી થઈ શકતો, એટલે ચોથું ગુણસ્થાન જ રહે, મુનિ થવાય નહીં, એટલે પાછું ચોથું ગુણસ્થાન જ રહે. અને પછી ત્યાંથી ફરીથી પાછો મનુષ્ય થાય એટલે ચોથું ગુણસ્થાન તો તરત પ્રગટ કરી દે, પછી દીક્ષા લઈ અને પાછો મુનિ થાય એટલે છઠ્ઠે સાતમે ગુણસ્થાને આવે, એટલે પહેલા સાતમું આવે એટલે છઠ્ઠું આવ્યું કહેવાય. સાતમેથી એ સાતમે ધ્યાનમાં હોય અને ધ્યાનમાંથી બહાર આવે એટલે છઠ્ઠું થાય, એટલે સાતમા ગુણસ્થાનની અવસ્થાને પ્રાપ્ત કરી લે, એવો આખો એ ક્રમ હોય છે. એટલે આ તો આપણે ભાવબંધને સમજવા માટે આ વાત કરી, એમાંથી આ વાતનો વિસ્તાર થયો. પણ એવા ભાવબંધ જે થાય છે એ આ બધું થાય છે છતાં પણ એ કાયમી ટકીને રહેવાવાળી વસ્તુ નથી, અને એ થવાનું કારણ શું છે કે પરનું લક્ષ છે એટલે થાય છે. એટલે આત્મામાં કોઈ ગુણ છે માટે થતા નથી, એટલે એને પછી એમ કહી દીધું કે એ આત્માના નથી. તો પછી કોના? તો પછી આત્માનું શુદ્ધ સ્વરૂપ છે એમ બતાવવું છે, એટલે એને એમ કહેવામાં આવ્યું કે એ ભાવ જે થયા એ આત્માના નહીં પણ એ પૂતગળ પરિણામ છે. કેમકે પરના લક્ષ્ય થાય છે, પૂતગળના લક્ષ્ય થાય છે, એટલે એને પૂતગળ પરિણામ કહી દીધા, પરના પરિણામ કીધા, આત્માના પરિણામ ન થયા. છે જ આત્માના પરિણામ, આત્માના પરિણામ છે, ક્ષણિક છે, થોડા સમય માટે થાય છે, એની અસર તરીકે જે કર્મ બંધાય છે એ કર્મનો ઉદય પણ આત્માની નજીકમાં જ આવે છે, બધું છે, છતાં પણ આત્માના એટલા માટે નથી કીધા કે એ પછી આત્મામાં રહેતા નથી. સિદ્ધ અવસ્થા થયા પછી ક્યારેય એ હોતા નથી. સિદ્ધની પહેલા એ તીર્થંકર થાય છે કે કેવળી થાય છે, અરિહંત થાય છે, ત્યારે પણ એ હોતા નથી. અરે એ સાતમે ગુણસ્થાને કે ધ્યાનની અવસ્થામાં છે ત્યારે પણ એ હોતા નથી. ચોથા ગુણસ્થાને જ્યારે અનુભવ કરે છે ત્યારે પણ એ હોતા નથી. પાંચમા ગુણસ્થાને પણ જ્યારે અનુભવ કરે છે ત્યારે પણ હોતા નથી. એટલે એનો અર્થ શું થયો? કે આત્માના નથી જ. એટલા માટે એ પરિણામ જે છે એને પણ એમ કહેવામાં આવ્યું કે એ આત્માના નથી, ને આત્મા ખરેખર એનો કરતા નથી, જુદા પાડ્યા. નિશ્ચયથી એ આત્મા એ ભાવનો પણ કરતા નથી, એટલે ભાવ કર્મનો પણ આત્મા કરતા નથી. દ્રવ્ય કર્મ તો વસ્તુ જ જુદી છે, એ તો કારણે રજકણો ભેગા થાય અને સ્કંદ બને, એટલે પછી 148 પ્રકારની પ્રકૃતિ આપણે જે કહીએ છીએ એ બધા કર્મ બંધાયા, પણ એ તો તદ્દન ભિન્ન વસ્તુ છે, એ તો દ્રવ્ય જ જુદું છે, એ તો પૂતગળ દ્રવ્ય છે, એ તો જીવ દ્રવ્ય પણ નથી. એટલે એ બીજા દ્રવ્યના કાર્ય આત્મા કરે કેવી રીતે? બીજા દ્રવ્યના કાર્ય કરવા હોય તો એ દ્રવ્યમાં એને જવું પડે, એમાં વ્યાપવું પડે તો કરી શકે. બે દ્રવ્ય જુદા છે એવું તો બને નહીં કે જીવ દ્રવ્ય ચેતન દ્રવ્ય એ પેલા જળ દ્રવ્યમાં જાય, એમાં ભળી જાય, એમાં વ્યાપી જાય અને એનું કાર્ય કરે, એમ તો બને નહીં. એટલે એનો અર્થ એ થયો કે જે જળ કર્મ બંધાય છે એમાં આત્મા કંઈ કરતો નથી, એ સ્વયં એની મેળે બંધાય છે. એ પરમાણુઓ કારણે રજકણોનું બંધાવવું, સ્કંદરૂપે થવું ને એ કર્મ બનવું એ એનું પોતાનું કાર્ય છે. એ દ્રવ્ય સ્વતંત્ર રીતે કાર્ય કરે છે તો કરે છે, એ કરે છે ત્યારે એ વખતે અહીંયા જીવના ભાવ છે તો એ જીવના ભાવને જેવા ભાવ છે એ પ્રમાણે પેલા બંધાયા છે, એટલે એમ કહેવામાં આવે કે એ બંને વચ્ચે નિમિત્ત નૈમિતિક સંબંધ છે, બસ આટલું. પણ એમ નહીં કે અહીંયા જીવ ભાવ કરે તો જ બંધાય એમ નથી, એ તો બંધાય જ છે, એનું બંધાવું થયું છે ને આ તરફ જીવના ભાવ થવા, એ પણ બંને વસ્તુ જુદી ચાલે છે, સ્વતંત્ર રીતે બંને ચાલી રહ્યા છે, છતાં એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે કે જેવા ભાવ શુભ ભાવ કર્યા છે તો એવા રજકણો ભેગા થઈ અને પુણ્યનો બંધ પડે, અને અશુભ ભાવ કર્યા છે તો આપણને થાય કે એવું કારણે રજકણોને કેવી રીતે ખબર પડતી હશે કે અમારે આ રીતે બંધાવવું કે આ રીતે બંધાવવું? કારણે રજકણો બંધાય, જળ કર્મ બંધાય, તેને ખબર કેવી રીતે પડે? તો જળ છે એટલે ચેતન નથી, એટલે તો કે એ એમનો સ્વભાવ છે, એમનું બંધાવવું એ એમનો સ્વભાવ છે, એમની કેરેક્ટરિસ્ટિક છે, એટલે બંધાય છે. જળ પૂતગળ પરમાણુનું પરિણમન છે ને, એમાં ક્રિયાવતી શક્તિ છે એટલે પરિણમન થાય છે ને, બંધાય છે તો બંધાય છે, એને તો ખબર નથી. જ્ઞાન કરનાર તો આત્મા છે, એટલે એ બંને વસ્તુ જુદી છે, ભિન્ન છે, એવી સ્વતંત્રતા દર્શાવી અને આપણને સમજાવવું એ છે કે જીવ ખરેખર તો કોઈનો કરતા નથી, કરતા થવું એવો ભાવ કરી અને એ વિભાવ ભાવ કરીને એ કર્મ બાંધે છે. જો સાચી રીતે સમજે તો ખરેખર એનો કરતા છે જ નહીં. એટલે જ્ઞાની એક વખત સમ્યક દર્શન થાય પછી એને પોતાથી જુદા જાણે છે, જુદા માને છે અને એનો કરતા થતો નથી. એ અગાઉ આપણે એક આગળની ગાથામાં વાત આવી કે જ્ઞાનને લીધે થઈ અને એ કર્તૃત્વ જાય. જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી એ કરતા ભાવ છે. અજ્ઞાન જાય, જ્ઞાન થાય તો કરતા ભાવ મટે, અને કરતા ભાવ મટે અકર્તા થાય તો જ સ્વરૂપમાં જવાય, સ્વરૂપમાં સ્થિરતા લીનતા બધું થાય, ત્યાં સુધી કંઈ થાય નહીં. એટલે કરતા કર્મ અધિકારમાં મુખ્ય વાત તો એ જ સમજાવી છે કે તું કરતા છે જ નહીં, જીવ કરતા છે જ નહીં, જીવ તો હંમેશા અકર્તા જ છે. એટલે જુદી જુદી રીતે અને જુદી જુદી પ્રકારની સૂક્ષ્મતાથી કરતા કર્મ અધિકાર રાખવો એ રીતે લખવામાં આવેલો છે. અહીંયા આ 98મી ગાથામાં આપણને એમ કહ્યું કે વ્યવહારી જીવો આમ માને છે. હવે સાચું છે ખોટું એ આપણને 99મી ગાથામાં કહ્યું. વ્યવહારી જીવોની માન્યતા જ ફક્ત આમાં તો બતાવી કે વ્યવહારી જીવો એમ માને છે કે એ રથ બનાવી શકે. આપણે અત્યારે એમ કહીએ કે કાર બનાવી શકે, મોટર કાર બનાવી શકે, કે ટ્રક બનાવી શકે, કે એરોપ્લેન બનાવી શકે, આપણે એમ મૂકીએ. ઘડો બનાવી શકે એની જગ્યાએ આપણે એમ કહીએ કે એ પોટ બનાવી શકે, કે ફ્રીજ બનાવી શકે, કે ટીવી બનાવી શકે, પણ એક પણ વસ્તુ બનાવી શકે નહીં. એ પર પદાર્થો જે છે એ પૂતગળ પદાર્થો, અને પૂતગળના કાર્ય આત્મા કરે નહીં, એની પર્યાય બદલી શકે નહીં, એ બધા સ્કંદ છે. એટલે છતાંય વ્યવહારી લોકો એમ માને છે કે એ કોણ કરે, જીવ કરે છે. તો હવે એ માન્યતા કેવી છે એ માન્યતાને પછી 99મી ગાથામાં એમ કહ્યું કે એ વ્યવહારી જીવો જે માન્યતામાં છે એ માન્યતા ખોટી છે, એ પછીથી કહ્યું. પણ અહીંયા પહેલા આપણને આ સમજાયું કે વ્યવહારથી અર્થાંત વ્યવહારી લોકો એમ માને છે કે જગતમાં આત્મા આ ઘડો, કપડું, રથ ઇત્યાદિ વસ્તુઓને અને ઇન્દ્રિયોને, અનેક પ્રકારના ક્રોધાદિ દ્રવ્ય કર્મોને અને શરીર આદિ નો કર્મને કરે છે, એટલે એનો કરતા થાય છે. આ માન્યતા વ્યવહારથી છે. અને ટીકામાં આપણને એનો વિસ્તાર કરીને એ વાત સમજાવી કે આ બધા કરવાના ભાવ આવે અને વિકલ્પ થાય, ઘડો બનાવવું કે રેફ્રિજરેટર બનાવવું કે કાર બનાવવું, ગમે તે બનાવવાનો જે ભાવ આવ્યો તો એનો વિકલ્પ છે. અને વિકલ્પની સાથે રહેલો ભાવ છે એમાં કોઈક વખત શુભ ભાવ પણ હોય અને કોઈક વખત અશુભ ભાવ પણ હોય. પણ એ ભાવને લીધે થઈને એ ભાવ જે થયો એને આપણે અપેક્ષાથી એમ કહીએ કે એ જીવના છે, જીવ એનો કરતા છે. પણ આમ સ્વભાવની દ્રષ્ટિએ જોઈએ તો જીવ એનો પણ કરતા નથી, કેમ કે એનામાં એવો કોઈ ગુણ નથી. એટલે એ વાત આપણને અહીંયા લીધી કે જ્યારે ઈચ્છા કરે ત્યારે પછી એના હાથ પણ એમ ચાલે, ઘડો બનાવવો છે કે મોટર બનાવવી છે તેમ. એટલે અસાદી ક્રિયારૂપ વેપાર વડે આ આત્મા એ પરદ્રવ્ય જે છે એ કાર્ય કરે, એ બાહ્ય કાર્ય થયું, કર્મ અહીંયા એટલે કાર્ય, અને એમ કરતો દેખાય છે. અને તેવી જ રીતે આ ક્રોધાદિના ભાવ એ પણ પરદ્રવ્ય સ્વરૂપ છે, એ અંતરંગ કર્મ એ પ્રકારનું કાર્ય એને પણ કરતો દેખાય. એટલે બંને પ્રકારના કર્મ, ભાવ કર્મ અને દ્રવ્ય કર્મ જે એનાથી જુદા છે, પણ એનાથી જુદા છે એને ખબર નથી, એટલે આ બધો ગોટાળો છે. એટલે એને એમ થાય છે કે કરતા છે, અથવા તો બીજો કરે છે તો એને એટલે એમ થઈ જાય છે કે આ કુંભાર ઘડો બનાવે છે. એને બીજો ખબર પડે કે આત્મા કરી ન શકે, આત્મા ચેતન છે, માત્ર જ્ઞાન કરી શકે, જો એવો એને ખ્યાલ આવ્યો એ તફાવત તો પછી એનો કરતા નથી એમ બરાબર એને સમજાય. પણ એટલે અહીંયા સ્પષ્ટ કહ્યું કે એને તફાવતની ખબર નથી, એટલે એ ભાવ કર્મ અને દ્રવ્ય કર્મ બંનેનો એ કરતા છે એમ વ્યવહારી જીવોની માન્યતા છે. વ્યામોહ એટલે ભ્રાંતિ, એવી ઊંધી ખોટી માન્યતા અજ્ઞાન છે. આ વાત અહીંયા આપણને 98મા કરી. હવે એ 98મી વાત જે વાત કરી એને પછી આગળ અહીંયા 99મી ગાથાની અંદર આપણને એમ સમજાયું કે એ માન્યતા ખોટી છે, એ માન્યતા બરાબર નથી. તો એમાં 99મી ગાથાની અંદર અહીંયા શું કહ્યું કે વ્યવહારી લોકોની એ માન્યતા સત્યાર્થ નથી એમ હવે કહે છે. એમ કહી અને આપણને 99મી ગાથા કહી. પહેલા શું ખોટી માન્યતા છે એ સમજાવ્યું, શા માટે છે એનું કારણ પણ સમજાવ્યું, અને હવે એ માન્યતા કેવી છે એ કંઈ સાચી નથી એમ કરીને 99મી ગાથા કહી. તો 99મી ગાથામાં આપણને એમ સમજાયું કે જો આત્મા પરદ્રવ્યોને કરે, પરદ્રવ્યોને કરે એટલે કોમ્પ્યુટર બનાવે, કાર બનાવે, કપડા બનાવે, સોફા બનાવે, રોટલી બનાવે, એ બધા પરદ્રવ્યોને એક જો કરે તો પછી શું થાય? તો કે તે એવું જો એ કરવું હોય તો એને એ પરદ્રવ્ય સાથે તન્મય થઈ જવું પડે, એમાં વ્યાપકપણાનો સંબંધ હોય તો તન્મય થાય અને તો એ કરી શકે. તો એને નિયમથી તો એમાં એ તન્મય થવું પડે તો જ એ કરી શકે. એટલે તો નિયમથી એ તન્મય થાય, અર્થાત પરદ્રવ્યમય થઈ જાય, પોતે ચેતનમય છે એને છોડીને જડ સ્વભાવે થઈ જાય તો એને કરી શકે. કેમ કે કાર્ય જ્યાં થાય છે એ પદાર્થ જે દ્રવ્ય છે એ અને કાર્ય થાય છે એટલે એની પર્યાય બદલાય છે, એ બંને એક જ હોય, જુદું જુદું ન હોય. કાર્ય જે છે એને આપણે પરિણામી કહીએ, એના પરિણામ એનું કાર્ય થયું, અવસ્થા બદલાય એટલે કાર્ય થયું. તો પરિણામી જે દ્રવ્ય છે એ પરિણામી દ્રવ્યમાં જ કાર્ય થાય એટલે નવું પરિણામ આવ્યું. લોટ હતો, લોટ એ પિંડારૂપે હતો, પછી કાર્ય શું થયું? તો રોટલી બની, એટલે એની અવસ્થા બદલાઈ. તો કાર્ય જે થયું અને એ કાર્ય જેમાંથી થયું એ બંને વસ્તુ એક જ છે. કાર્ય રોટલી થઈ, અને રોટલી થઈ તો એ કાર્ય શેમાં થયું? તો એનું પરિણામ જેનાથી થયું એ બંને લોટ, એ બંને એક જ હોય, બે જુદા જુદા દ્રવ્ય ન હોય, એક જ દ્રવ્યમાં કાર્ય થાય. એટલે કાર્ય કરનાર પરિણામી છે એને કરતા કહેવામાં આવે, કેમ કે એનું મૂળ કારણ છે અથવા ઉપાદાન કારણ છે. લોટ છે તો રોટલી થાય છે ને, લોટ છે અને એની ફક્ત અવસ્થા જ બદલાઈ, એટલે કાર્ય એમાં લોટમાં જ થયું, અવસ્થા બદલાઈ, પેલું પિંડા રૂપે હતું એનામાંથી રોટલી રૂપે થયું. એટલે કાર્ય જ્યાં થયું છે એવું એ પરિણામી જે છે એ અને એ કાર્ય જે થયું છે તે બંને જુદા ન હોય, એક જ હોય. તો હવે આપણે અહીંયા આપણે રોટલી બનાવવી હોય, જીવે આત્માએ રોટલી બનાવવી હોય તો આત્માએ લોટ રૂપે થવું પડે. આત્મા રોટલી બનાવે એમ કહેવું એનો અર્થ કે એ લોટ થાય તો થાય, જળ થવું પડે, કે આત્મા ઘડો બનાવે તેને માટી થવું પડે, નહીતર તો થાય નહીં. કેમ કે આત્મામાં એવો સ્વભાવ નથી કે કંઈ રોટલી બની જાય, આત્માનો સ્વભાવ જ્ઞાન સ્વભાવ. રોટલી છે એ બની, એ તો લોટ છે, તો લોટનો એવો સ્વભાવ છે કે એની અવસ્થાઓ બદલાય, પિંડમાંથી એ ગોળ થઈ શકે, એમાં એવો ગુણ છે. તો આત્મામાં એવો ગુણ નથી કે રોટલી બને. હવે એવો ગુણ નથી તો કેવી રીતે બને? એ આપણે નક્કી કર્યું કે પરિણામી દ્રવ્ય જે છે જેમાંથી એ કાર્ય થાય છે એ અને જે નવું કાર્ય થઈ નવી અવસ્થા થઈ એ બંને તો એક જ હોવા જોઈએ. તો પછી જો જીવ એ કાર્ય કરે છે એમ કહીએ તો એનો અર્થ એ થયો કે એ જીવ એમાં તન્મય થઈ ગયો, એ રૂપે થઈ ગયો, એટલે પરદ્રવ્યમય થઈ જાય તો થાય. હવે જીવ શુક્રા પરદ્રવ્યમય થઈ જાય, પોતાનું સ્વરૂપ છોડીને જો એમ થવા લાગે તો કોઈ દ્રવ્ય ટકી રહે નહીં, જગતમાં બધા દ્રવ્યો છે એનો નાશ થઈ જાય. એક દ્રવ્ય પોતાનું સ્વરૂપ છોડી દે અને બદલાઈ જાય તો બધા દ્રવ્યોનો નાશ થઈ જાય. એ તો સાયન્સ પણ સ્વીકારતું નથી. જેટલા એલિમેન્ટ છે, જેટલા તત્વ છે, એટલા જ તત્વ રહે છે, એમ નથી થતું કે નાશ થઈ જાય. કોપર કોપર રૂપે રહે છે, ભલે એની અવસ્થા બદલાય, કોપર સલ્ફેટ થાય, કોપર ઓક્સાઇડ થાય, પણ છતાંય કોપર તો કોપર જ રહે છે. હવે એવું બને કે કોપર અને બીજું કોઈ દ્રવ્ય આયન બધું ભેગું થઈ અને કોઈ નવું દ્રવ્ય બની જાય તો કોપર લોસ થઈ જાય. હવે એવું એક બને તો પછી બીજું પણ બની શકે, તો ત્રીજું પણ બની શકે, તો પછી દ્રવ્યોની સંખ્યા એટલી રહે જ નહીં, એલિમેન્ટ એટલા રહી શકે જ નહીં, તો નાશ થઈ જાય. એક દ્રવ્યનો નાશ થાય તો જીવનો નાશ થઈ શકે, એવું થતું હોય તો. એટલે એવું તો થતું નથી. અનાદિથી જેટલા જે દ્રવ્ય છે, છ પ્રકારના દ્રવ્ય ભગવાને જોયા, એ છ પ્રકાર અવસ્થા એ છ તો એટલા જ રહે છે, એટલે એ તો શક્ય જ નથી. તો એનો અર્થ એ થયો કે તન્મય થાય નહીં, અને તન્મય થાય નહીં તો પછી એ પરદ્રવ્યનો કરતા થઈ શકે નહીં. આ લોજિકથી આપણને તર્કથી સિદ્ધ કરીને બતાવ્યું કે ના, એમ નથી. દેખાય છે અજ્ઞાનને કારણે આપણને દેખાય છે કે આ જીવ એ સોફા બનાવે ને ટીવી બનાવે ને આ બનાવે ને બધું બનાવતો દેખાય છે, પણ ખરેખર થતું નથી. એ કાર્ય એનું નથી. કાર્યની રીતે જોઈએ તો એ કાર્ય પૂતગળનું જ છે. જે દ્રવ્યમાં કાર્ય થાય છે એ દ્રવ્ય જ એનો કરતા છે. બીજો એ હાજર છે ત્યાં, એટલે હાજર છે એટલે એને નિમિત્ત કહેવામાં આવે. આ વાતને આપણને ખૂબ સ્પષ્ટ કરવી છે એટલે આખો કર્તા કર્મ અધિકાર એવી રીતે લખવામાં આવ્યો છે. હવે આમનામ જો અંદર ડેપ્થમાં ઉતર્યા વગર આપણે વિચાર કરીએ તો આપણે તરત જ ઓપોઝ કરીએ કે એવું કેવી રીતે બને, એની મેળે થોડું થઈ જાય છે, એની મેળે ટીવી થાય છે, આપણે એવી દલીલ કરીએ. પણ જરાક તર્કથી વિચાર કરીએ તો ખ્યાલ આવે કે ના, એ બધું મલ્ટીપલ થિંગ્સ એમાં બને છે. ટીવી બને છે ત્યારે એમાં કેટલી કેટલી બધા જાતના આપણે પૂતગળ દ્રવ્યોમાં કેટલા પ્રકારના દ્રવ્યો એમાં ભેગા થાય, બધા જ પૂતગળ પણ, અને બધાનું પોતાનું કાર્ય થાય. હવે એમાં પાછું આપણે જો પરમાણુ પકડીએ, એક એક પરમાણુ, તો એનું તો સ્વતંત્ર રીતે પરિણમન જે થાય તે જ થાય છે. તો એક કરતાં વધુ પરમાણુ ભેગા થાય અને સ્કંદ બને એટલે પરિણમન વિભાવ પરિણમન થાય, અને વિભાવ પરિણમન થાય એટલે જાત જાતની રચનાઓ થાય. પણ એમાં કરનાર કોણ? એ દ્રવ્ય પોતે, એનું જ પરિણમન થાય છે. એટલે એ વાતને સમજાવવા માટે થઈ અને આપણને બે ગાથા લઈને સમજાયું કે આ માન્યતા આવી ઊંધી છે પણ એમ છે નહીં. અને એમાં ટીકામાં થોડીક વધારે સ્પષ્ટતા કરી અને કહ્યું કે જો નિશ્ચયથી આ આત્મા ખરેખર નિશ્ચયથી એટલે પછી એમાં કોઈ ફેરફાર હોય જ નહીં, એમ જ છે. જો એમ માનીએ આપણે કે નિશ્ચયથી આ આત્મા પરદ્રવ્ય સ્વરૂપ કર્મને કરે, પરદ્રવ્યમાં એની પર્યાય ફેરવે અને એના કાર્યને કરે, તો પરિણામ અને પરિણામીપણું બીજી કોઈ રીતે બની શકતું નહીં હોવાથી તે આત્મા નિયમથી તન્મય, એટલે જે પરદ્રવ્ય જેમાં એ કાર્ય કરે છે, જેનું કાર્ય કરે છે, એ રૂપે થાય, પરદ્રવ્યમય થઈ જાય. પરંતુ તે તન્મય તો નથી, એ દ્રવ્યમય થતો જ નથી. કારણ કે કોઈ દ્રવ્ય અન્ય દ્રવ્યમય થઈ જાય તો તે દ્રવ્યના નાશની આપત્તિનો દોષ આવે, નાશ થાય, એટલે એમ તો થતું નથી. માટે આત્મા પરદ્રવ્ય સ્વરૂપ કર્મનો કર્તા થતો નથી, એટલે કે વ્યાપક ભાવથી પરદ્રવ્ય સ્વરૂપ કર્મનો કર્તા થતો નથી. એ આત્મદ્રવ્ય જીવદ્રવ્ય પેલા જળમાં જાય અને એ જળદ્રવ્ય રૂપે થઈ જાય, એટલે વ્યાપકપણું થયું, વ્યાપ્યો ત્યાં, અને પછી એને એ કાર્ય કર્યું, પણ એવું તો થતું નથી. એટલે જે માન્યતા વ્યવહારથી છે, વ્યવહારી જીવોની છે, જે માન્યતા કે એ ઘર બનાવે ને કાર બનાવે ને કપડું બનાવે, એ માન્યતા જે છે એ માન્યતા સાચી નથી. એવું અહીંયા 99મી ગાથામાં આપણને કહ્યું કે વ્યવહારી લોકોની એ માન્યતા સત્યાર્થ નથી, એમ તર્કથી સિદ્ધ કર્યું. ભાવાર્થમાં પણ એ વાત આપી, સરસ રીતે આપી છે કે એક દ્રવ્યનો કર્તા અને અન્ય એક દ્રવ્યનો કર્તા અન્ય દ્રવ્ય થાય, એક દ્રવ્ય કોઈ એ નામનું દ્રવ્ય જે છે એનો કરતા બી નામનું દ્રવ્ય જો થઈ જાય તો બી એમાં ભળી જવું પડે, સહેલી સીધી વાત છે. તો બંને એક થઈ જાય, કારણ કે કરતા કર્મપણું એક જ દ્રવ્યમાં હોય, બે જુદા જુદા દ્રવ્ય વચ્ચે હોય નહીં. પરિણામ જે આવે એ પેલા પરિણામી દ્રવ્ય જે છે, મૂળ દ્રવ્ય છે, એનું જ પરિણામ આવે, એનું રિઝલ્ટ આવે, એની પર્યાય બદલાય, એની સ્થિતિ બદલાય, એટલે એક જ દ્રવ્યમાં હોય એટલે એક થવું પડે બે. હવે આ રીતે જો એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે થઈ જાય તો દ્રવ્યનો નાશ થાય, એટલે તો મોટો દોષ આવે. માટે એક દ્રવ્યને બીજા દ્રવ્યનો, અન્ય દ્રવ્યનો કરતા કેવો એ વાત બરાબર નથી, એ વાત બરાબર નથી. એટલે 98 અને 99મી બે ગાથા દ્વારા આપણને જે સત્ય છે એ સમજાયું. હવે આમાં પ્રશ્ન એક બીજો આવ્યા, આ 99મી ગાથામાં જે કહ્યું કે એ એક દ્રવ્યને બીજા દ્રવ્યનો કરતા કેવો ઉચિત નથી એમ વાત કરી, એટલે આપણને એમ થાય કે આ તો તમે જ્ઞાન રૂપે વાત કરી પણ અજ્ઞાન અવસ્થામાં નહીં થતો હોય, એવો એક પ્રશ્ન થાય કે અજ્ઞાન અવસ્થામાં તો કરતા થાય કે ન થાય એમ, અથવા તો નિમિત્તથી થાય કે ન થાય, તે અજ્ઞાન અવસ્થામાં એ ન થાય, ન થાય, કેમ કે તોય એને તો એકરૂપતા કરવી જ પડે ને, એની સાથે એકરૂપ મિક્સ થાય નહીં તો થાય જ નહીં. તો પછી તો કે નિમિત્તથી તો કહો એમ, કે નિમિત્તથી થાય એમ તો કહો એમ, કરતા થાય એમ, ખરેખર ન થાય નિશ્ચયથી પણ નિમિત્તથી કરતા થાય એમ કહેવામાં શું વાંધો એમ કરીને પછી એનો જવાબ પછી લીધો છે. એમાં 100મી ગાથા લેવામાં આવી છે. 100મી ગાથા જે છે એ વધારે સૂક્ષ્મ છે, એટલે આપણે આજે થોડોક એનો વિસ્તાર કરીએ. અહીંયા 100 ગાથા છે. આત્મા વ્યાપક ભાવથી તો કરતા નથી, જે આપણે 99મી ગાથામાં એમણે કહ્યું કે ભાઈ એક એ વ્યાપે પેલા દ્રવ્યમાં તો કરતા થાય, એટલે વ્યાપતો નથી. માટે વ્યાપક ભાવથી પરદ્રવ્યનો કરતા નથી, એટલે કે ચાલો એ તો અમે માન્યું. आत्मा व्यापक भाव थी तो करता नहीं, ये तो बराबर मान्य, परंतु निमित्त नैमित्तिक भाव थी पण करता नहीं, निमित्त नैमित्तिक भाव थी पण करता नहीं, एवं समझाओ। अथवा तो एम थाय कि दलील एम थी कि तो निमित्त नैमित्तिक भाव थी तो करता हशे ने, तो ये नहीं। आचार्य भगवान गाथा एवी रीते लीधी के ये व्यापक भाव थी तो करता नहीं, पण निमित्त नैमित्तिक भाव थी पण करता नहीं, निमित्त नैमित्तिक भाव थी पण करता नहीं, एवं आ गाथा सौनी अंदर समझायुं। एटले कोईपण रीते परद्रव्यनो करता छे ज नहीं, आखी वात मूल तो ए समझावी छे। एक एक छुट्टू पाड़ीने समझावी, एक साथे लेवा जाय तो न समझाय, एटले छुट्टू करी करीने समझायुं के जो आम पण करता नहीं, आम पण नहीं, मान्यता तो के मान्यता आ रीते खोटी पड़े छे, अने हवे तो के निमित्त नैमित्तिक भाव थी करता हशे तो शिष्य ने एवो प्रश्न थाय, शंका थाय, आशंका थाय, ते पहेला ए गाथा लखी दीधी के ना निमित्त नैमित्तिक भाव थी पण ए करता नहीं, અને એ વાતને સ્વામી ગાથામાં લેવામાં આવી। આ ગાથા થોડી એ રીતે સૂક્ષ્મ છે અને એટલા માટે એનો વિસ્તાર વધારે સારો કરે છે। આપણે સ્વામી ગાથા અહીંયા રહીએ કે જીવો ન કરોતી ગતમ નૈવ પટમ નૈવ શેષકાની દ્રવ્યાણી યુગ ઉપ યુગા ઉત્પાદકૌચ તયોર્ભવતી કરતા। આપણે આ ગાથા ગુજરાતીમાં છે એ પણ લઈએ।
જીવ નવ કરે ઘટપટ નહીં, જીવ શેષ દ્રવ્યો નવ કરે, ઉત્પાદકો ઉપયોગ યોગ તે મનો કરતા બની।
ગાથાના અર્થમાં અહીંયા એમ કહે છે કે જીવ એટલે જીવ ઘટમ એટલે ઘટને ન કરોતી, પટમ ન એવ એટલે ઘટને કરતો નથી અને પટને પણ કરતો નથી, શેષકાની દ્રવ્યાણી એટલે શેષકાની એટલે બાકીના કોઈ દ્રવ્યાણી એટલે દ્રવ્યોને ન એવ ચ એટલે એને પણ કરતો નથી। જીવ ઘટને કરતો નથી, પટને કરતો નથી અને બાકીના બીજા કોઈ દ્રવ્યોને બીજી વસ્તુઓને પણ એ કરતો નથી, પરંતુ યોગ ઉપયોગ એટલે જીવના યોગ અને ઉપયોગ, ઉત્પાદકો તયો કરતા ભવતી એટલે જીવના યોગ અને ઉપયોગ ઘટ આદિને ઉત્પન્ન કરનારા નિમિત્ત છે તેમનો કરતા જીવ થાય છે। જીવ ઘટને કરતો નથી, પટને કરતો નથી અને બાકીના કોઈ દ્રવ્યોને પણ એ કરતો નથી, પરંતુ જીવના યોગ અને ઉપયોગ, જીવના જે યોગ અને ઉપયોગ છે તે એ ઘટ આદિને ઉત્પન્ન કરનારા નિમિત્ત છે, એવા એ નિમિત્ત કોણ યોગ અને ઉપયોગ એનો કરતા જીવ થાય છે। ઘટનો કરતા નહીં, પણ ઘટ એટલે ઘડો કરવામાં જે નિમિત્ત છે એ જીવના યોગ અને ઉપયોગ છે, એ જીવના યોગ અને ઉપયોગ છે એનો જીવ કરતા થાય છે। પણ પેલા પર દ્રવ્યોનો તો કરતા થતો નથી, એટલે નિમિત્તમાં અહીંયા પૂછ્યું કે નિમિત્ત નૈમિત્તિકથી કરતા થાય છે, તો કે ના, નિમિત્ત નૈમિત્તિકથી પણ સીધે સીધો એ વસ્તુનો કરતા સંબંધ એની સાથે નથી, નિમિત્ત એ કરે નહીં કંઈ તો સીધે સીધું પણ નહીં, એ જીવ છે એ નિમિત્ત કરતા કહેવો એમ પણ નહીં, ઘડાનો નિમિત્ત કરતા પણ એ નથી, ઘડો થાય છે એમાં જીવ સીધી રીતે કોઈ રીતે કરતા થતો નથી। હવે નિમિત્તની વાત કરી તો એમાં નિમિત્તમાં યોગ અને ઉપયોગની વાત અહીંયા લીધી, અને એ યોગ અને ઉપયોગ એ ઘડા માટે ઘડો ઉત્પન્ન થાય એમાં એ નિમિત્ત કારણ છે, અને એ નિમિત્ત કારણ એ યોગ ઉપયોગ જે છે એ યોગ અને ઉપયોગનો જીવ કરતા થાય છે। આવે છે આપણે યોગ અને ઉપયોગનો આગળ લઈએ। યોગ એટલે જોડાણ, યોગનો અર્થ થાય છે જોડાણ, અને ઉપયોગ આપણે જ્ઞાન દર્શનના ઉપયોગને જાણીએ છીએ, જેને જાણવા માટે એ આપણો જે લક્ષ્ય લઈ જઈએ છીએ, જ્યાં લક્ષ્ય લઈ જઈએ છીએ એ ઉપયોગ છે. સાદી રીતે જોઈએ તો જે જાણીએ, જેનું જ્ઞાન કરીએ ત્યાં આપણો ઉપયોગ જાય, એટલે ત્યાં આપણું લક્ષ્ય જાય. એટલે લક્ષ્ય જ્યાં લઈ જઈએ ત્યાં જ આપણે એનું જ્ઞાન કરી શકીએ ને. એને જાણવું દેખવું જે કરીએ છીએ તો એ આપણે આપણા જ્ઞાન દર્શનના ઉપયોગ દ્વારા એને જાણીએ છીએ. એટલે જ્યાં પહોંચીએ છીએ તો એ ઉપયોગ દ્વારા પહોંચીએ છીએ, અને યોગ દ્વારા જોડાણ કરીએ છીએ. એટલે એ યોગ અને ઉપયોગ. અહીંયા ટીકામાં કહે છે કે ખરેખર જે ઘટાદિક તથા ક્રોધાદિક પરદ્રવ્ય સ્વરૂપ કર્મ છે, કર્મ એટલે અહીંયા કાર્ય, ખરેખર જે ઘડો બનાવવાનું કાર્ય અને ક્રોધાદિક જે ભાવ, જેને આપણે પૂતગળના ભાવ કયા અથવા તો પૂતગળના પરિણામ કયા છે, તો જીવના પણ આપણે પૂતગળ પરિણામ કયા, કેમ કે આત્મામાં એવો કોઈ ગુણ નથી. એટલે ખરેખર જે ઘટાદિક તથા ક્રોધાદિક પરદ્રવ્ય સ્વરૂપ કાર્ય છે, કર્મ છે, તેને આ આત્મા વ્યાપ વ્યાપક ભાવે તો કરતો નથી. એ તો આપણે પહેલા જ જોયું, કેમ એમાં એનું વ્યાપવું થતું નથી. એટલે વ્યાપ વ્યાપક ભાવે તો એ કરતો નથી. કોને? ઘડાને અને પેલા ક્રોધાદિક પરિણામ જે છે એને પણ. એમાંય આત્મા ખરેખર વ્યાપતો નથી. જો વ્યાપતો હોય તો પછી સિદ્ધને પણ વ્યાપવાનું થાય, એટલે એ તો થતું નથી. એ તો વાત પહેલા જ સ્પષ્ટ કરી દીધી. એટલે વ્યાપ વ્યાપક ભાવે એમાં એ રૂપે થઈ જઈને કરતો જ નથી. કારણ કે જો એમ કરે તો ક્યારે કરી શકે? તન્મય થાય તો. કન્ડિશન એટલે તન્મય થાય તો કરી શકે. જો વ્યાપ વ્યાપક ભાવે તો કરતો નથી. નથી કરતો એનું કારણ શું છે? તો કારણ કે જો એ એમ કરે તો એને તન્મય થવાનો પ્રસંગ આવે, એ દ્રવ્ય સાથે એને તન્મય થવું પડે તો જ એ કરી શકે. એટલે એ તો એ કરતો નથી. વળી નિમિત્ત નૈમિતિક ભાવે પણ તેને કરતો નથી. હવે નિમિત્ત નૈમિતિક ભાવે તેને કરતો નથી એનું કારણ શું? એ સમજાવ્યું છે. એ વ્યાપ વ્યાપક ભાવે એમાં વ્યાપીને તો કરતો નથી. એવું કરવા જાય તો પછી એ દ્રવ્યનો નાશ થઈ જાય, એટલે એ તો શક્ય જ નથી. એ તો સિદ્ધ થઈ ગઈ વાત. પણ નિમિત્ત નૈમિતિક ભાવે પણ એ કરતો નથી. એને નિમિત્ત નૈમિતિક ભાવે નથી કરતો એનું કારણ શું? તો કહે છે કે કારણ કે જો એમ કરે, એમ કરે એટલે કે નિમિત્ત નૈમિતિક ભાવે એ કરે તો નિત્ય કર્તૃત્વનો અર્થાંત સર્વ અવસ્થાઓમાં કરતા પણ રહેવાનો પ્રસંગ આવે. શું થાય? કે કુંભાર ઘડો કરે છે અને એનો નિમિત્ત કરતા છે. જો એમ કહીએ તો ઘડો જ્યારે જ્યારે થાય ત્યારે કુંભાર હોવો જોઈએ. જ્યારે જ્યારે ઘડો થાય ત્યારે ત્યારે કુંભારે આવવું પડે. અહીંયા કહ્યું ને કે નિમિત્ત નૈમિતિક ભાવે પણ કરતો નથી. કારણ કે જો એમ કરે તો નિત્ય એને હંમેશા એને એ કર્તૃત્વ રહે. નિત્ય કર્તૃત્વ અર્થાંત સર્વ અવસ્થાઓમાં કરતા પણ હું રહેવાનો પ્રસંગ આવે. એ તો ચાલે નહીં, તો કેવી રીતે બને? એટલે અહીંયા સમજાયું કે એમ તો નહીં થાય. સર્વ અવસ્થાઓને વિશે એને પછી એ કરતા પણ રહે. જો એ કરતો જ હોય તો પછી કરે છે. ઘડો થાય એટલે એ નિમિત્ત કરતા તરીકે એને હાજર રહેવું જ પડે. એમ થઈ જાય તો સાદી રીતે સમજીએ તો એમ થઈ જાય. એવું તો હોય નહીં. ઘડો થાય ત્યારે નિમિત્તમાં ગમે તે હોય, મશીન પણ હોય, કુંભારની વાઇફ પણ હોય, એટલે એ નિમિત્ત કરતા પણ નથી એમ અહીંયા તો લેવું છે. તો શું કહ્યું? કે વળી નિમિત્ત નૈમિતિક ભાવે પણ તેને કરતો નથી. કારણ કે જો એમ કરે તો નિત્ય કાયમ હંમેશા પછી કર્તૃત્વનો પ્રસંગ આવે. અર્થાત સર્વ અવસ્થાઓમાં કરતા પણ રહેવાનો પ્રસંગ થઈ જાય. અનિત્ય અર્થાંત જે સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી એવા, તો પછી જે સર્વ અવસ્થાઓને વિશે રહેતા નથી, દરેક અવસ્થાઓમાં જે વ્યાપતા નથી, અમુક વખતે છે અમુક વખતે નથી, એવી વસ્તુને લઈએ તો વાંધો ના આવે. તો અહીંયા એ રીતે શું લીધું? કે અનિત્ય એટલે કે જે સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી એવા યોગ અને ઉપયોગ જ નિમિત્તપણે તેના એ પરદ્રવ્ય રૂપ કર્મના કરતા છે. ઘડો થાય છે એ પરદ્રવ્યનું કાર્ય, એમાં તમારે એ નિમિત્ત કરતા કહેવા હોય તો નિમિત્ત કરતા તરીકે યોગ અને ઉપયોગને તમે લઈ શકો. યોગ અને ઉપયોગ જ કે જે અનિત્ય છે, નિત્ય નથી, અર્થાત જે બધી અવસ્થાઓમાં વ્યાપતા નથી, એવા યોગ અને ઉપયોગ જ નિમિત્તપણે તેના એટલે પરદ્રવ્ય સ્વરૂપ કર્મના કરતા છે. રાગાદિક વિકારવાળા ચૈતન્ય પરિણામરૂપ પોતાના વિકલ્પને, એટલે આ જીવના વિકલ્પની વાત થઈ, રાગાદિક વિકારવાળા ચૈતન્ય પરિણામરૂપ પોતાના વિકલ્પને અને આત્માના પ્રદેશોના ચલનરૂપ પોતાના વ્યાપારને, આત્માના પ્રદેશનું કંપન થવું, ચલન થવું જે થાય એ આત્માનો વેપાર લીધો, બરાબર. અને વિકલ્પ એ શું છે કે રાગાદિક એ ચૈતન્ય પરિણામ છે, ચેતનના જ પરિણામ ને. રાગ થવો પરિણામ તો ચેતનના ને, ભલે એ કાયમ થતા નથી પણ એટલે એના નિશ્ચયથી એ પરિણામ એના નથી, કાયમ હંમેશા થતા નથી, એ દ્રવ્યમાં એવો કોઈ ગુણ નથી માટે એના નથી કહેતા, પણ થાય છે તો ત્યાં ને, એટલે છે તો ચૈતન્ય પરિણામ જ, જીવના પરિણામ છે. એટલે એ રાગાદિક વિકારવાળા ચૈતન્ય પરિણામ રૂપ એ પોતાના વિકલ્પને અને આત્માના પ્રદેશના ચલન રૂપ પોતાના વ્યાપારને કદાચિત અજ્ઞાનથી આત્મા કરતો હોવાથી યોગ અને ઉપયોગનો તો આત્મા પણ કરતા કદાચિત ભલે હો, એવું કરવાને કારણે યોગ અને ઉપયોગનો આત્મા જ્યારે થાય ત્યારે, કદાચિત શબ્દ એટલા માટે મૂક્યો કે હંમેશા એમ થતું નથી, હંમેશા કંઈ આત્માનો ઉપયોગ અને યોગ એ હોય એ જ રીતે એમ બનતું નથી, જ્યારે હોય ત્યારે, એટલે કદાચિત શબ્દ અહીંયા મૂક્યો કે અજ્ઞાન અવસ્થામાં અજ્ઞાનથી એ જ્યારે થાય ત્યારે આત્માના યોગ અને ઉપયોગનો આપણે એને કરતા કહીએ તો બરાબર, પણ પેલા પર પદાર્થનો તો નહીં જ, પોતાના યોગ અને ઉપયોગનો, પોતે જે જોડાય એ પોતાનું થયું, ઉપયોગ જે છે એ પોતાનો થયો અને એ ઉપયોગ ગયો છે પરનું લક્ષ્ય કરવા, પરને જાણવા, પરમાં, પણ એ પોતાનો. અને એ ક્યારે કે જ્યારે ત્યાં ગયો છે ત્યારે, દરેક વખતે કંઈ ઉપયોગ બહારમાં જ જાય એમ તો બને નહીં, સ્વમાં પણ જાય. એટલા માટે કદાચિત જો એ ઉપયોગ એમ ગયો છે એ વખતે એના વિકારી પરિણામ છે, વિકારી ભાવ છે, વિકલ્પ છે, આવું છે, તો ત્યારે એને એને જીવ એનો કરતા છે એમ કહી શકાય. છતાં પણ પરદ્રવ્ય સ્વરૂપ કર્મ જે થયું, ઘડો બને છે, એનો તો નિમિત્તથી પણ આત્મા કરતા નથી. આવું આપણને કર્તા કર્મનું સમજાવ્યું. સૂક્ષ્મતા ઘણી લીધી છે, આનો વિસ્તાર ઘણો છે અને ગુરુદેવે આના ઉપરથી જે વાત સમજાવી છે એ ઘણી મહત્વની છે, એટલે આજે એ ભાગ આપણે નથી લેવાના, કેમ કે એ વાત વધારે મહત્વની છે. કાલે આવતીકાલના સ્વાધ્યાયમાં આને ફરીથી લઈશું અને બધાને બરાબર આટલી વાત બરાબર બેસે પછી એમાંથી જે તાત્પર્યની વાત જે ગુરુદેવે જે સમજાવી છે એ પછી લઈશું. આજે આપણે ભાવાર્થ લઈએ છીએ એટલે એટલું સમજીએ કે યોગ એટલે શું, મન વચન કાયાના યોગ આપણે કહીએ છીએ ને, મન વચન કાયા દ્વારા જોડાણ કરીએ છીએ, એટલે એ યોગ મનના વચનના કાયાના યોગ, એટલે મન વચન કાયાના નિમિત્તવાળું આત્મપ્રદેશોનું ચલન. આત્મપ્રદેશોનું જે હલનચલન જે છે એ એમાં નિમિત્ત કોણ હોય, મન હોય, વાણી હોય કે કાયા હોય. મન ને વાણી ને કાયા એ જુદો પદાર્થ છે, એ પદાર્થ જુદો છે, છતાં પણ એના નિમિત્તે આત્મપ્રદેશોનું જે કંપન થાય છે એટલે એ યોગ કહેવાય. યોગ એટલે મન વચન કાયાના નિમિત્તવાળું આત્મપ્રદેશોનું ચલન અને ઉપયોગ. ઉપયોગ એટલે ઉપયોગ તો જ્ઞાન કરવા માટે જાય ને, એ તો લક્ષ્ય કરાવે છે ને, એટલે ઉપયોગ એટલે જ્ઞાનનું કસાયો સાથે ઉપયુક્ત થવું, જોડાવવું. જ્ઞાનનું આત્મા સાથે જોડાવવું એ નહીં, સ્વને જાણવાની વાત નથી લીધી, પણ અહીંયા બહારની વાત લીધી છે ને, પર પદાર્થનું જે થઈ રહ્યું છે ત્યારે ઉપયોગ ત્યાં છે. પેલું ઘડો બનાવે છે તો એ વખતે એનો ઉપયોગ ક્યાં જાય, ઘડા તરફ જાય, એટલે એ વખતે ઘડા તરફ ગયેલો ઉપયોગ ખરેખર તો શું કરે, એ ઘડો બને છે એનું જ્ઞાન કરે, કઈ ઘડા રૂપે તો થઈ નથી જતો, ખરેખર તો જ્ઞાન કરે. આપણે પેલું ઉદાહરણ લીધું ને કે ભાઈ અરીસો છે એ સ્વચ્છ છે નિર્મળ છે, તો એની અંદર મોર દેખાય એટલે કે એમાં મોર આવી નથી જતો, એટલે એટલું એને જ્ઞાન જ કરવાનું. પણ એ એમ માની લે કે આમાં મોર છે તો શું થાય, એ વાત ખોટી છે. એટલે આપણે અહીંયા શિબિરમાં પણ એ પેલું ઉદાહરણ લીધું, ચંપકનું ઉદાહરણ લીધું કે પેલો એ દીકરો જઈ અને જોડાઈ ગયો તો માર ખાઈને પાછો આવ્યો, કરવા જવાનું હતું એને જ્ઞાન, જ્ઞાન કરે ત્યાં સુધી વાત બરાબર હતી, પણ જો એ પરમાં જોડાયો તો શું થાય, તો બહુ થાય, બહુ થાય, બરાબર ને. એટલે ખરેખર જે ઉપયોગ જે છે એની સ્વચ્છતા છે, ઉપયોગ એટલે જ્ઞાનનો ઉપયોગ છે એટલે એની નિર્મળતા છે, અને એની અંદર એને એ જ્ઞાન થાય છે. જ્ઞાન ભલે ને પરનું થાય, પણ એથી કરીને કંઈ પર એની અંદર ક્યાંય આવી નથી જતું, એટલે એ ઉપયોગ છે એ પરનું જ્ઞાન કરે છે. એટલે એમાં શું થયું કે જ્ઞાનનું ઉપયોગ એટલે જ્ઞાનનું કષાયો સાથે ઉપયુક્ત થવું, જોડાવવું, આ યોગ અને ઉપયોગ એ ઘટ આદિક તથા ક્રોધ આદિક ને નિમિત્ત છે, તેથી તેમને તો ઘટ આદિક તથા ક્રોધ આદિકના નિમિત્ત કરતા કહેવાય, પરંતુ આત્માને તેમનો કરતા ન કહેવાય. આત્મા એનો કરતા નથી થતો, આત્માને સંસાર અવસ્થામાં એટલે અજ્ઞાન અવસ્થા છે ત્યારે અજ્ઞાનથી માત્ર એ યોગ અને ઉપયોગનો કરતા કહી શકાય, એની સાથે જોડાણ કરનારો એ યોગ અને ત્યાં એ જ્ઞાન કરવા જવા વાળો ઉપયોગ એ આત્માના, એટલે એનો આત્મા કરતા, એ પણ સંસાર અવસ્થામાં. સિદ્ધ અવસ્થામાં તો એ રહેતું નથી, એટલે સંસારી અવસ્થામાં અજ્ઞાન અવસ્થામાં આત્માનો જે ઉપયોગ છે અને આત્માનો યોગ છે એનો કરતા એને કહેવાય, પણ આત્માને એ ઘટ આદિકનો કરતા તો નિમિત્તથી પણ કહેવાય નહીં. હવે એ વાતને આપણે અહીંયા ભાવાર્થમાં જે કહ્યું છે એનો વધારે વિસ્તાર આપણે આવતીકાલે લઈશું, એટલે વધારે એની સમજ પડશે. આમાં થોડીક સૂક્ષ્મ વાતો પણ છે. આજે આપણે 98મી ગાથામાં 99મી ગાથામાં જે આવ્યું એનાથી હવે આગળ વધીને 100મી ગાથામાં શું આવ્યું છે એટલો જ વિચાર કરવાનો. 98માં જે માન્યતા, ખોટી માન્યતા હતી એ આપી કે અજ્ઞાન અવસ્થામાં જીવ જે માને છે બીજા પર પદાર્થોનો અને બીજા પર ભાવોનો કરતા છે એ માને છે, એ વ્યવહારી જીવોની માન્યતા છે, વ્યવહાર છે, પણ એ તદ્દન ખોટો છે એ વાત 99મી ગાથામાં કહી અને એનું કારણ આપણને સમજાયું. અને પછી હવે 100મી ગાથામાં કે નિમિત્તથી પણ આત્મા એ પરનો કરતા થઈ શકતો નથી, માત્ર એના યોગ અને ઉપયોગ છે એનો કથનચિત એટલે ક્યારેક એ કરતા થાય છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. જય જિનેન્દ્ર.